તારીખ 13-8-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 228 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169.
આત્માને પ્રાપ્ત કરવા ધ્યેય કોનું હોય? નિશ્ચયનું કે વ્યવહારનું? આત્મા નિશ્ચય સ્વરૂપ છે. જેને પ્રાપ્ત કરવું છે તો એ નિશ્ચય સ્વરૂપ છે. એની પ્રાપ્તિ કરવી એ નિશ્ચય છે. તો પછી ધ્યેય એનું જ હોવું જોઈએ ને? જેને પ્રાપ્ત કરવું છે એનું જ ધ્યેય હોવું જોઈએ ને? પ્રાપ્ત કરવું છે નિશ્ચય સ્વરૂપ, ને ધ્યેય રાખે વ્યવહારનો, તો કેવી રીતે પ્રાપ્ત થાય? સ્પષ્ટ વાત તો છે કે આત્માને પ્રાપ્ત કરવું છે. પછી ધ્યેય આ હોય કે આ હોય, આત્માનું હોય નિશ્ચયનું એટલે આત્માનું હોય કે વ્યવહારનું એટલે અનાત્માનું હોય? સમાધાન આપ્યું છે કે ધ્યેય નિશ્ચયનું હોય એટલે નિશ્ચયનું ધ્યેય રાખો. નિશ્ચયનું ધ્યેય હોય કેમ કે નિશ્ચય પ્રાપ્ત કરવો છે, નિશ્ચય આત્મા પ્રાપ્ત કરવો છે. પ્રાપ્ત કરવો છે એટલે અનુભવ કરવો છે, તો ધ્યેય પણ એનું જ હોય અને એ ધ્યેય રાખવું. વ્યવહારથી નિશ્ચયમાં જવાય નહીં. આ એક ધર્મના ક્ષેત્રમાં બહુ જ વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચયમાં જવાય એવી માન્યતા પણ સમજણથી શાસ્ત્ર વાંચનારને પણ થઈ જાય છે, બીજાને તો હોય જ. તત્વજ્ઞાનનો અભ્યાસ ન હોય એને તો હોય જ એવું, પણ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાવાળા પણ, વિદ્વાનો પણ, પંડિતો પણ આવી ભૂલ કરે છે. વર્તમાનમાં જૈન સંપ્રદાય આ રીતે ચાલે છે, વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય. પીતાંબરોમાં પણ એક પ્રચલિત માન્યતા છે, અત્યારે દિગંબરોમાં પણ એવું જ થઈ ગયું છે. વ્યવહારનો પક્ષ છે. વળી કેટલાક શાસ્ત્રોની શૈલી એવી છે કે પોતાની માન્યતા પુષ્ટ થઈ જાય એવી શૈલી છે. યુગમાં છે આમ તો ચારે યુગમાં એ શૈલીના શાસ્ત્રો લખાણા છે. એની પાછળ જુદો હેતુ છે, પકડાઈ જાય છે જુદી વાત એમ બને છે. એની પાછળ હેતુ એ છે કે તું સંસાર પ્રવૃત્તિથી ઉદાસ થા. શું પ્રવૃત્તિ ને પ્રવૃત્તિમાં ડાયવર્ઝન આપે છે, તો પકડી લીધું કે વ્યવહારથી નિશ્ચય થાય એમ છે. એ ગડબડ છે અને એ ભૂલ થાય છે. બહુ ભાગ ત્યાગીઓની અને પંડિતોની આ ભૂલ થાય છે. જ્ઞાન પ્રધાનતામાં આવી ભૂલ સમજણથી કરે છે, ક્રિયા પ્રધાનતામાં ત્યાગનો વ્યવહાર છે, અને સ્થૂળ બુદ્ધિ વાળાને પણ ત્યાગ કર્યો એ તો સારું જ કર્યું, એમાં ખોટું શું કર્યું? ત્યાગ કર્યો છે ને, અને ત્યાગ કરવામાં તો પુરુષાર્થ જોઈએ, પરિશ્રમ છે, મનોબળ જોઈએ. એટલે ભ્રમમાં પડે છે જીવો. આનંદ ગંજીએ ગાયું કે માખણ સોતો વિરલા ખાયા, છાશે જગ ભરમાયા. અબ જો નટ નાગર કી બાજી, ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. બ્રાહ્મણ કાજી એટલે હિન્દુ ને મુસલમાન નું કામ નથી, આમાં જૈન થવું પડે એમ કેવું છે. હિન્દુ મુસલમાન સમજે કે ગુણ નથી. માખણ એટલે નિશ્ચય, એ તો કોઈ વિરલા જીવો પ્રાપ્ત કરી લઈએ છીએ. બાકી છાશે જગ ભરમાયા, છાશ એટલે વ્યવહાર. અને પછી લડાઈ એની છાશ ને વ્યવહાર ની લડાઈ. આમ હોય ને આમ નો હોય, આમ હોય ને આમ નો હોય, વ્યવહાર ના માનતા બધા. નિશ્ચિત એકરૂપ સ્વરૂપ છે, એમાં કઈ વાંધો પડે એવું નથી. વ્યવહાર ના ભંગ ભય જાજા છે. એટલે ધર્મ ના સંપ્રદાયોમાં વ્યવહાર થી નિશ્ચય માં જવાય એવી માન્યતા રૂઢ થઈ ગયેલી છે, દ્રઢ થઈ ગયેલી છે. નાની ચોખ્ખી ના પાડે છે વ્યવહાર થી નિશ્ચય માં જવાય. ત્યારે ઓલા લોકો એમ કે તો પછી તમે વ્યવહાર મૂકી ગયો ને, તમે હું કરવા મંદિરમાં પૂજા ભક્તિ કરવા જાઓ છો, અને આ વ્યાખ્યાન એ પણ તમારો વ્યવહાર જ છે ને. સત્સંગ વ્યાખ્યાન શ્રવણ એ બધું તમારો વ્યવહાર જ છે, બીજું શું છે? એ બધું મૂકી દો તમે. તમે જો વ્યવહારમાં માનતા જ ન હોય તો પછી શું કરવા વ્યવહાર કરો છો? આ તો તમે બોલો છો કઈક અને હાલો છો કઈક. વળી જ્ઞાની એમ પણ કે હા અમારા દેખાડવાના જુદા છે ને ચાલવાના જુદા છે. ખાસ કરીને એ કહેવત લૌકિકમાં તો માયાચાર માટેની છે, જ્ઞાનીઓમાં એમ નથી. જ્ઞાનીઓ માટે એમ નથી. જ્ઞાની એમ કે છે કે અમારી અંતરંગ પરિણતિ નિશ્ચય છે એ જુદી છે, અને અમારો વ્યવહાર છે એ વાત જુદી છે. અમે જરા એવું માનતા નથી કે વ્યવહાર કરતા કરતા વ્યવહાર થી નિશ્ચયમાં જવાય છે, એવું કઈ અમે માનતા નથી. માન્યતા ને સમજણ બે. બાકી સમજણમાં એમ હોય કે મોક્ષ માર્ગમાં અધૂરી દશા છે ત્યાં સુધી વ્યવહાર નિશ્ચય બંને સાથે રહે છે, એવી સમજણ હોય છે ને એવું આચરણ હોય છે. પણ સમજણમાં એમ નથી અને માન્યતામાં પણ એમ નથી કે વ્યવહારથી નિશ્ચયમાં જવાય છે. અને જો એમ હોય તો દ્રવિલિંગી મુનિનો જીનોક્ત વ્યવહાર શુદ્ધ છે. જીનાગમમાં કહેલો એવો જે મુનિ યોગ્ય વ્યવહાર પાંચમા ગુણ સ્થાને અને છઠ્ઠા ગુણ સ્થાને ચોખ્ખો વ્યવહાર પાળનારા નીકળે છે, અને તેથી કાંઈને એ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ નથી કે થતી નથી. પહેલા ગુણસ્થાને હોય, પાંચમા ગુણસ્થાન યોગ ત્યાગ અને વ્યવહાર બરાબર હોય, દીક્ષા લઈ અને ત્યાગ ને વ્યવહાર બરાબર હોય, અને ગુણસ્થાન પહેલું હોય. એ શાસ્ત્રોમાં એ જીનાગમમાં એ વાત છે. પાછી જે જીનાગમમાં એ વ્યવહારની વાત છે, એ જીનાગમમાં આ વાત સ્પષ્ટ છે. એ પહેલા ગુણસ્થાને આવું બનવા યોગ્ય છે. તેથી કરીને કાંઈ ભ્રમમાં પડવા જેવું નથી કે વ્યવહારથી નિશ્ચય થાય છે. બીજું જેને નિશ્ચયની દ્રષ્ટિ નથી, નિશ્ચય પ્રાપ્ત કરવાની વિધિની જેને ખબર નથી, અને વ્યવહારને ઘણું મૂલ્ય આપી દીધું છે, એને આ વાત અણગમા પૂર્ણ લાગે છે. વ્યવહારથી નિશ્ચય ન થાય એમ કે તો હાડ પાડે. શું અમારે વ્યવહાર મૂકી દેવો? તમે મૂકી દો ને, અમને મુકાવો છો તો તમે મૂકી દો. જિજ્ઞાસા ભાવના નથી, એનું મૂલ્યાંકન નથી, એની વિધિની ખબર નથી, એની દ્રષ્ટિ નથી, કાંઈ નથી. નિશ્ચયના પ્રકરણથી જેવું અજાણ છે. અને વ્યવહારને નિશ્ચય સમજી લીધો છે, અથવા એને વ્યવહાર જ એનો નિશ્ચય થઈ પડ્યો છે, એટલે એનો આત્મા થઈ ગયો. નિશ્ચય તો આત્મા છે, નિશ્ચય તો આત્મા છે, એટલે એનો આત્મા થઈ ગયો. હવે તમે એમ એના ઉપર પ્રહાર કરો તો એને એમ લાગે કે મારા આત્મા ઉપર આ પ્રહાર કરે છે. વિતરાગ દેવોએ આ વાત કરેલી છે. કોણે કરેલી છે? વિતરાગ દેવોએ આ વાત કરેલી છે. અને એ નિશ્ચય પરમ શાંતિ છે એ પ્રાપ્ત કરવા માટે કરેલી છે. વચનામૃતમિત રાગના પરમ શાંત રસ મૂળ, શાંત રસના મૂળિયા છે બધા ત્યાં એ વચનોમાં. ઔષધ જે ભવરોગના, ભવરોગના એ ઔષધો છે. કોણ? કાયર ને કાયર એટલે કોણ? કે જે નિશ્ચયનો પુરુષાર્થ કરવા માટે અસમર્થ છે એને અહીંયા કાયર કહેવામાં આવ્યા છે. એને એવા પ્રતિકૂળ પડે છે, ઉલટી પડે છે. આવું હોય જ નહીં, આવું કહેવાય જ નહીં, આવો ઉપદેશ દેવાય જ નહીં. નિશ્ચયનો એ લોકોને આગ્રહ હોય છે અને વ્યવહારનો એ લોકોને આગ્રહ હોય છે. અને નિશ્ચયવાળાને વ્યવહારનો આગ્રહ હોતો નથી, એટલે કોઈ વાર એનો વ્યવહાર લૂઝ હોય છે, પોતાનો ટાઈટ હોય છે આગ્રહના હિસાબે. એટલે પણ ટીકા કરે છે કે વ્યવહારના ઠેકાણા નથી તમારે. નિશ્ચય નિશ્ચયની વાત કરો છો, વ્યવહારના તો ઠેકાણા છે એવું બને છે. મોટી તકલીફ ચોથા ગુણ સ્થાને થાય છે. ચોથા ગુણ સ્થાને કોઈ વ્યવહારનું જીનાગમમાં પ્રતિપાદન નથી. અવિરતનું સ્થાન લીધું છે, કોઈ એને વ્યવહારનું બંધન નથી. અને નિશ્ચય એકદમ સાથે છે, કાયદો પણ છે. એ શંકાનું સ્થાન મોટું થાય છે. જીવને પોતાનું પ્રયોજન નહીં સધાવવામાં મુખ્ય કારણ આ બેનું છે કે એણે શંકા કરી છે. સત્પુરુષમાં જ્ઞાનીમાં શંકા એને કરી છે. અનંતકાળમાં અનંતવાર આવું બન્યું છે. કેમ કે ત્યાં નિયમ નથી. સાયક સમ્યક દ્રષ્ટિ હોય અને એને એક વાર પણ નમસ્કાર મંત્ર બોલવો જોઈએ આખા દિવસમાં એવું બંધન એને નથી. નવકાર મંત્ર એને એકવાર ઉઠીને હવારે ઊંઘમાંથી ઉઠે પથારીમાં ત્યારે એકવાર નવકાર મંત્ર તો બોલી લેવો જોઈએ કે નહીં, એ બંધન એને નથી. અને એ ભવે મોક્ષે જનાર હોય પાછા. વિચિત્ર પરિસ્થિતિ દેખાય. ગ્રંથ ગ્રંથોમાં એમને પ્રશંસા કરી હોય જ્ઞાનીની, આચાર્યોએ પ્રશંસા કરી હોય, બાહ્ય દ્રષ્ટિ વાળાને બેસે એવી વાત નથી. એટલે પહેલેથી જ અંતરદૃષ્ટિનો વિષય છે અને અંતરદૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન શું કરવું, શું અંતરદૃષ્ટિથી સમજવું. વ્યવહાર થી નિશ્ચય માં જવાય નહી, નિશ્ચય ની દ્રષ્ટિ નિશ્ચય તરફ પરિણતિ કરે તો નિશ્ચય માં જવાય. વચ્ચે વ્યવહાર લાવ્યા જ નહીં, જોયું કેવી શૈલી છે. નિશ્ચય ની દ્રષ્ટિ કરે નિશ્ચય તરફ પરિણતિ કરે તો નિશ્ચય સ્વરૂપ એવો આત્મા એમાં જવાય. આવો વ્યવહાર કરતો જવાય એવું કઈ ન લીધું. શાસ્ત્ર વાંચે તો જવાય, સત્સંગ કરે તો જવાય, જૈન સિદ્ધાંત નો અભ્યાસ હોય તો જવાય. એક વ્યવહાર નો એક વાત નથી લીધી, બાકી જુઓ પહેલેથી નિશ્ચયનું ધ્યેય શું, પ્રારંભથી ધ્યેય નિશ્ચયનું અને પછી પુરુષાર્થથી નિશ્ચય તરફના પરિણામ સ્વરૂપ પ્રત્યેના પરિણામ કરે, સ્વરૂપમાં લીન થવાય. સ્વરૂપ નિશ્ચયમાં જવાય એટલે સ્વરૂપમાં લીન થવાય. આ કરો પેલા આ કરો પેલા આ કરો એ કઈ વાત વચ્ચે લીધી નથી. વ્યવહાર ઉપર વજન વાળા અમારે ધ્યેય વ્યવહાર નું રાખવું કે નિશ્ચય નું રાખવું, તારે પ્રાપ્ત શું કરવું છે તો કે નિશ્ચય, તો પછી વ્યવહાર નું ધ્યેય નિશ્ચય કેવી રીતે પ્રાપ્ત થશે કે ન થાય. આમ તો સીધી સાદી વાત છે, એ છે. ભિન્ન ભિન્ન સંપ્રદાયો પડવાનું કારણ પણ એ છે, કેમ કે દરેકને પોતાની કલ્પિત વિધિએ કાર્ય કરવું છે. જીના ગમમાં વાત બે બે બાજુ ની આવે, નિશ્ચય અને વ્યવહાર. હવે જો તમે વ્યવહાર ને સ્થાન આપતા ન હો તો પછી જીના ગમમાં વ્યવહાર ને સ્થાન આપ્યું શું કરવા? આ પ્રશ્ન આવવાનો છે વચ્ચે. આઉટલાઈન અને અંડરલાઈન એમ બે રીતે વાત મૂકી છે. બહુ ભાગ જેવો તો સંસારમાં રચા પચા છે, સંસારની રૂચિ વાળા છે. ધર્મના ક્ષેત્રમાં આવીને પણ સંસારની રૂચિને પોષે છે અને સંસારના પદાર્થોની માગણી કરે છે. પછી શરીર આશ્રિત હોય કે સંયોગ આશ્રિત હોય, શરીર આશ્રિતમાં મારો રોગ મટી જાવ, મને રોગ ન થાવ. સંયોગ આશ્રિતમાં મારા અમુક સંયોગો મારી ઈચ્છા પ્રમાણે થાવ. એને તો કહે છે કે વ્યવહારનું પણ ઠેકાણું નથી. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્વીકારવાની વાત છે, પણ તેથી કરીને વ્યવહારથી નિશ્ચય થાય છે એમ બિલકુલ નથી. કેમ કે એમ હોત તો શુદ્ધ વ્યવહાર પાવા વાળાને નિશ્ચયની પ્રાપ્તિ થઈ ગઈ હોત, પણ એ સિદ્ધાંત નથી અને એ વસ્તુનું સ્વરૂપ પણ નથી. નિમિત્ત જેવી વાત છે, નિમિત્ત વગર પણ નહીં અને નિમિત્ત થી પણ, વ્યવહાર વગર પણ નહીં અને વ્યવહાર થી પણ નહીં. વ્યવહાર નિમિત્ત ના સ્થાને જ ઉભો છે શાસ્ત્ર. જે સ્થાનમાં નિમિત્ત છે એ સ્થાનમાં વ્યવહાર છે. એટલે દશામાં પંચ મહાવ્રત આદિના પરિણામને નિમિત્ત કહેવાય છે, નિશ્ચયનું એ નિમિત્ત ગણાય છે. પંચમહાવ્રત ન પાડે તો એને મુનિદશા હોય નહીં પાછે, અને પાડે માટે મુનિદશા હોય એમ. બસ નીચે ન ઉતરી જાય ને એમ કરીને નીચેના લેવલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, પણ તેથી ઉપરની પ્રાપ્તિ થઈ જાય એવું કઈ નથી. નીચેની મર્યાદા બાંધી છે, હેતુ એટલો જ છે. પણ પ્રશ્ન બહુ મૂંઝવો છે લોકોએ, આના ઝઘડા છે. ધર્મના ક્ષેત્રમાં તકરારાની છે, નિશ્ચય વ્યવહારની તકરાર છે. ગુરુદેવે બહુ પ્રકાશ પાડ્યો આ વિષય ઉપર. ગુરુદેવે બહુ જ પ્રકાશ પાડ્યો, ઘણો. એટલા બધા પડખાથી વાત કરી છે ગુરુદેવે. મંથન ઘણું હતું, નિશ્ચય વ્યવહાર ઉપર ગુરુદેવ નું મંથન ઘણું ચાલતું. નજરે જોયેલું એટલે ગુરુદેવ નું મંથન બહુ ચાલતો આ વિષય ઉપર. હાલતા ચાલતા ખાતા પીતા એમનું મંથન ચાલતું હોય ને પછી વાત કરે, હાલતા ચાલતા પછી બધી વાતો નીકળતી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડલમાં જઈએ પણ બહુ સારા પ્રમાણમાં પ્રકાશ પાડ્યો છે. એમને પણ ઘણા પડકારથી આ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે. અને આખો સાતમો પ્રકરણ જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિઓનું વર્ણન વિસ્તાર છે આ પ્રકરણ. એમને સાતમો અધ્યાય બહુ વિસ્તારથી લખ્યો, અને જૈનોને પકડી પકડીને લીધા છે. એમાં વ્યવહારાભાષીને પ્રમાણાભાષી ઉભિયાભાષી એ બેની વાત ચાલી છે. નિશ્ચયાભાષીની વાત શરૂઆતમાં લઈ લીધી પ્રકરણની અંદર ક્ષતિ ન રહી, એટલે મુખ્યપણે વ્યવહારાભાષી અને પ્રમાણાભાષીની જ વાત લીધી છે. અને ધર્મના ક્ષેત્રમાં આવ્યો એટલે કાંઈક કાંઈક ને કાંઈક તો વ્યવહાર પાડવાનો જ, ભૂલ ક્યાં કરવાનો, ભૂલ થવાની. એટલે ટોડલ મુરજી એ વાત મોક્ષમાં પ્રકાશકમાં ગણી લીધી, ગુરુદેવ એના ઉપર પણ હાઈલાઈટ ઘણી કરી છે. શું કીધું, નિશ્ચયની દ્રષ્ટિ નિશ્ચય તરફ પરિણતિ કરે તો નિશ્ચયમાં જવાય. જે જીવો વ્યવહારમાં સર્વસ્વ માને છે, એટલે કે વ્યવહારથી ધર્મ થાય છે તેમ માને છે, તેને તો કાંઈ અવકાશ જ નથી. જો ઊંધે રસ્તે પાછો આ ક્ષેત્રમાં આવીને પણ ઊંધે રસ્તે ગયો. Yes. સુગાનીજીને પ્રશ્ન પૂછ્યો છે, 439મો પ્રશ્ન છે, ત્રીજા ભાગમાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં. એમાં મુમુક્ષુ છીએ એમ સમજીને પ્રશ્ન કરનારા પ્રશ્ન કર્યો છે. મુમુક્ષુ હોવાથી કે આત્મામાં તો સ્થિર થવાતું નથી, કેમ કે આત્મા જોયો જ નથી, સ્થિર ક્યાંથી થવા. અને એટલા માટે અમે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરીએ છીએ. બરાબર વાત છે ને? મારો અભિપ્રાય તો બરાબર છે ને કે નહીં? એમાં તો વ્યવહાર શ્રદ્ધા પણ નથી એમ જવાબ આપ્યો છે. બોલો, જો શબ્દો વાપર્યો ને એના ઉપરથી યાદ આવ્યું કે વ્યવહારમાં સર્વસ્વ માને છે, વ્યવહારથી ધર્મ માને છે, તેને તો કાંઈ અવકાશ જ. એ વિધિની ભૂલ થઈ ગઈ, અભિપ્રાયમાં વિધિની ભૂલ થઈ ગઈ. કઈ રીતે થાય? નિશ્ચય એટલે અનુભવ પ્રાપ્તિ, અનુભવમાં સ્વરૂપની પ્રાપ્તિ. બરાબર, તો તારે અનુભવ કરવો છે ને? હા, અનુભવ કરવો છે. તો અનુભવ પદ્ધતિથી, અનુભવ પદ્ધતિથી તારી હોવી જોઈએ વિધિ અથવા કાર્ય પદ્ધતિ, તારી અનુભવ વાળી હોવી જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાય કરો એટલે તને શાસ્ત્ર વાંચતા 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 તને અનુભવ થઈ જાય, એમ છે એ વાત. રાજમલજી એ 30મા પ્રશ્નમાં કરી છે કે કોઈ એમ માનશે કે જૈન સિદ્ધાંતનો અભ્યાસ કરતા સ્વાનુભવ થાય છે, એમ નથી. એમ તો જૈન સિદ્ધાંતનો અભ્યાસ કરે માટે એને અનુભવ થાય, સિદ્ધાંત શાસ્ત્રનો અનુભવ કરે, સ્વાધ્યાય કરે, વાંચન કરે માટે અનુભવ થાય, એ વસ્તુના સ્વરૂપમાં નથી. ભલે વ્યવહાર એવો હોય સિદ્ધાંત વાંચવાનો, તો પણ એનાથી નથી. બીજું, વ્યવહારના જે પરિણામો છે એ બધા બહિર્મુખ છે, અને નિશ્ચય પ્રાપ્તિ અંતર્મુખ પરિણામ થશે. અને બે વિરુદ્ધ છે, બે વિરુદ્ધ છે, અંતર્મુખતા અને બહિર્મુખતા વિરુદ્ધ છે. તો બહિર્મુખ દિશામાં આગળ વધીને અંતર્મુખ કોઈ થાય, એ વાત આવે ક્યાંથી? સોનગઢ થી ઢસા બાજુ હાલવા માંડો ને ભાવનગર કેદી આવે? એ કયો કોઈ દેનો આવે? ભાવનગર થી દૂર જ જાય. ભાવનગર આવે તો સવાલ છે ને, ભાવનગર થી દૂર જાય. આવી વાત છે, આ પ્રશ્ન બહુ જટિલ છે અને તકરાર આની ઊભી થાય છે. શું થાય છે? તકરાર થાય છે. તકરાર તો બહુ તકરાર કરવા વાળા તકરાર કરે, જ્ઞાનીઓ કઈ તકરાર કરે નહીં. બોલા જે સમજતા નથી એ જ્ઞાનીઓનો વિરોધ કરે. શું કરે? જ્ઞાનીઓનો વિરોધ કરે. એ આ લોકો આવું કરે છે, ખોટું કરે છે. નિશ્ચયાભાસી ફલાણું સુધીનું નાની તો સમજે છે કે આને મૂળ સ્વરૂપની પ્રાપ્તિ નથી એટલે બીજે ફસાણા છે, તો એના ઉપર એને નિષ્કારણ કરુણા આવે છે, એટલી વાત છે. અને દ્વેષ નથી થતો. વ્યવહારાભાસી જીવોને જ્ઞાનીઓ પ્રત્યે દ્વેષ થઈ જાય છે. મધ્યસ્થ માણસ હોય એટલું તો વિચાર કરે, મધ્યસ્થ હોય એટલે કે ભાઈ ગમે તેમ તમે વિચારતા હોય ને માનતા હોય, તમારી વિરુદ્ધ માન્યતા વાળા પ્રત્યે તમારે દ્વેષ શું કરવા? એની ભૂલ છે તો એની ભૂલ નું ફળ એને મળશે, પણ તમારે દ્વેષ કરવાનું કઈ કારણ ખરું? દ્વેષ આવ્યા વગર અયોગ્યતા વાળી ભૂમિકા છે. આગ્રહ છે એને શું થાય છે? વ્યવહાર ઉપર સર્વસ્વ માન્ય હોય, વ્યવહાર થી નિશ્ચય માન્યો હોય, ધર્મ માન્યો હોય, એને એનો આગ્રહ થઈ ગયો. ત્યાગ વાળાને ત્યાગ નો શું, ક્રિયા વાળાને ક્રિયા નો, નિયમ વાળાને વ્રત નિયમ નો આગ્રહ હોય છે. અને એ આગ્રહ એને એને કસાયમાં ખેંચી જાય છે. નિશ્ચય વાળાને આગ્રહ નથી, એ પોતાના અનુભવમાં આવ્યા છે, એને આગ્રહ નથી. એ વસ્તુનું સ્વરૂપ કહે કે આમાં આ ભૂલ છે, આ ભૂલ વગરની વાત છે, આ ભૂલ વાળી વાત છે. તમે સમજો, સમજો તો સુખી થશો, નહીં સમજો તો દુઃખી થશો. બાકી અમારે હિંગ કે ફટકડી વાત કઈ મૂકી દે છે. આ વાત કરી તમને, સમજો તો સારી વાત છે, સમજો તો અમારે શું. છોકરાની જે લીધું છે 33 નંબરના પત્રમાં, કે જ્ઞાની અજ્ઞાની ને કેવી રીતે જોવે, જ્ઞાની અજ્ઞાની ને કેવી રીતે જોવે, કે એને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું નથી એ વિષયમાં એ ભૂલેલો જીવ છે, ભૂલો પડી ગયેલો છે, માટે એ ભટકે છે. એનું એને જ્ઞાન રહે છે. અજ્ઞાન એનું કયા પ્રકારનું અજ્ઞાન છે એનું જ્ઞાનીને જ્ઞાન થઈ જાય છે, જ્ઞાન રહે છે. આગ્રહ નથી થતો કે તું આમ શું કરવા કરશે, હે જેને જ્ઞાની મળ્યા હોય એને આગ્રહ ન હોય, એને પૂર્વાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ એ બધા આગ્રહ એને છૂટી જાય. જ્ઞાની ને અનુસરે છે પછી જ્ઞાન દશા આવે છે. એટલે જ્ઞાની તો હોય જ નહીં, જ્ઞાની પાણી આવે એને ન હોય તો જ્ઞાની ને તો હોય જ નહીં. જ્ઞાની અજ્ઞાની ને એમ જોવે છે કે આને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, એટલે ભૂલ્યો છે. આ સ્વરૂપના વિષયમાં ભૂલેલો જીવ છે, માટે બીજે ફસાણો છે એમ જોવે છે. એવું એમને એની દશાનું જ્ઞાન રહી જાય છે. મૂળ સ્વરૂપે તો એ પોતે પણ ભગવાન આત્મા છે, પણ એ પોતે ભૂલ્યો છે ભગવાન આત્માના વિષયમાં, એટલે એ બીજે ફસાણો છે. વિચારો તે રસ્તે છે ને દુઃખી થાય છે, શું કરીએ? સાચી વાત મૂકનારાઓએ મૂકી છે, પણ એનું ધ્યાન ન ખેંચાય અને એનું ધ્યાન ખેંચવા છતાંય ન ખેંચાય ત્યારે પછી કોઈ ઉપાય રહેતો નથી. હોનાર સમજીને મૂકી દે છે જ્ઞાની, કે એનું હોનાર જ કોઈ એવું છે, એનું ભવિષ્ય હાલમાં કાંઈ સારું દેખાતું નથી, માટે એ વાતને પોતે મૂકી દે છે. એ શુકરમાં આમ કરે છે એવો એવો આગ્રહ જ્ઞાનીને રહેતો નથી. ગુરુદેવ તો એવા શબ્દો કહેતા, બધા અખબાર આવે ને જૈન અખબાર બધા ધાર્મિક, અઠવાડિક ને પખવાડિક ને માસિક ને પીરિયોડિકલ્સ બધા આવે, વાંચે પોતે પછી ચર્ચા કરે. આ વિદ્વાન બધા વિદ્વાન હોય, એની અંદર વિદ્વાનોના ભાષણ છપાતા હોય, એટલે હું કીધું આ વિદ્વાન છે, આમ કે છે, કેટલાક પ્રખ્યાત વિદ્વાન હોય પાછા લેખા જ કરતા હોય, આમ કે છે કે શું થાય કે એને એમ બેઠું છે ને કે એમ કે શું કે શું થાય કે એને એમ બેઠું છે ને એટલે એમ જ કે ને કે એને એમ બેઠું છે કે મારવાડી ભાષા છે, વાકો બુરો નું માનીએ ઓર કયા છે લાય, એની જેટલી બુદ્ધિ હોય એટલું એનું પ્રદર્શન થાય બાર માં, એમાં આપડે ખરાબ લગાડવાનું શું કારણ છે, એમ કે વાકો બુરો નું માનીએ એમાં આપણે એનું ગુરુ શું કરો ભાઈ, એટલે એનું શું કરવા ગુરુ માનવું, ખરાબ માનવું જોઈએ, ખરાબ લગાડવું જોઈએ આપણે, એ બિચારો લાવે ક્યાંથી, એમ કે ઓર ક્યાં છે લઈ લાવે ક્યાંથી, એને પછી જ નહીં બુદ્ધિ લાવશે ક્યાંથી, એવું છે. આત્મા સ્વયં અનાદિ અનંત તત્વ છે, આત્મા શાશ્વત તત્વ છે, એનું ધ્યેય હોવું જોઈએ એમ કેવું છે. આ વિભાવ છે તે મારો સ્વભાવ નથી, મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ આવું છે ને આવું નથી એમ અસ્થિ નાસ્તિ થી સ્પષ્ટ હોવું જોઈએ. હું ચેતન તત્વ છું એવી દ્રષ્ટિ પ્રતીતિ અને એવું ધ્યેય હોવું જોઈએ, એવી દ્રષ્ટિ હોવી જોઈએ, એવી પ્રતીતિ હોવી જોઈએ, એવું ધ્યેય હોવું જોઈએ, બધું કોર્ડિનેશન છે. દ્રષ્ટિને પ્રતીતિ એક અર્થમાં છે એટલે હાઇફન કર્યો છે. તેવી જાતની ભાવના અને ખટક હોય તો પલટો ખાઈને પુરુષાર્થ ઉપડે. એક વાક્યમાં કેવી વાત મૂકી દીધી પાછી હળવેક દઈને, આત્માની ભાવના હોય અને મુમુક્ષુને આત્મ પ્રાપ્તિ થઈ ન હોય એટલે ખટક હોય, ભાવના હોય અને ખટક હોય જ એમ કે છે, પ્રાપ્ત નથી થયું કે ભાવના ને ખટક સાથે હોય એનો પુરુષાર્થ. પણ એમ ફરી યાદ કરે છે એ મારી ભાવના છે પણ પુરુષાર્થ ઉપડતો નથી, કરીએ શું, એ તારી ભાવના કેવી હશે તો ભગવાન જાણે, પણ તને ખટકે છે કેટલું એ કે ખટકે એ ક્યાંય અટકે નહીં, આ નિયમ છે, ખટકે એ અટકે નહીં, આંખમાં કણું પડ્યું હોય તો કઈ કાઢે રહી હશે ને મૂકી દે છે, તને જડતું જવા દો એ રીત ન કે એમ, જેની ભાવના હોય ને પ્રાપ્ત ન થાય એને એને ખટકે ને એ ક્યાંય અટકે, એનો પુરુષાર્થ ઉપડે. પુરુષાર્થ કોનો રોકાણો છે, ક્યાંક અટકો છે, જેનો પુરુષાર્થ આગળ ચાલતો નથી તે સ્વયં સિદ્ધ કરે છે, સિદ્ધ એટલે સાબિત કરે છે એ ક્યાંક અટકેલો, બહુ સ્પષ્ટ વાત છે. નહીં અટકવા માંગતા નથી, મોક્ષ તો અટકવાનો સવાલ જ નહીં, પૂર્ણતાનું લક્ષ્ય છે, પૂર્ણ ન થાય ત્યાં સુધી જંપ વાળીને બેસે નહીં. જ્ઞાની ને તો સુદર્શન ચક્ર હાથમાં આવ્યું, પછી અખંડ ને સાધા વગર ચક્રવર્તી ને ચક્રમાં પ્રાપ્ત થાય એટલે છ અખંડ સાધા વગર રહીએ નહીં. એમ અહીંયા દર્શન એટલે શ્રદ્ધા, સુદર્શન એટલે સમ્યક શ્રદ્ધા, એનું ચક્ર હાથમાં આવ્યું, હવે અખંડ સાધા વગર પૂર્ણ થયા વગર રહીએ નહીં. દર્શન થયું એટલે હું એમ નથી પુરુષાર્થ મૂકી દીધો એમ નથી, ઉલટાનો પુરુષાર્થ પાડે છે. જો કેવી જાતની ભાવના, કેવી ખટકો આવે એવી જાતની ભાવના હોય તો પલટો ખાઈને પુરુષાર્થ ઉપડે છે. સંસારથી પલટો મારે, આ સંસાર એકાંતે ક્લેશ અને દુઃખનું સ્થાન, કોઈ ભોગે મારે જોઈએ. બીજું કઈ મારે ઉપાસવું, બાકી જે થવું છે થશે, થયું છે થશે, અને જે કઈ થશે તો જોયું જશે. એટલી હિંમત હોય, પહેલેથી જ એટલી અભિપ્રાયમાં તૈયારી હોય છે, અને થઈ થઈને આત્માને શું થઈ જવાનું છે એનો એક પ્રદેશ ખાંગો થતો નથી. ખાંગો હિન્દી માં નહીં સમજ સમજ, ખાંગો થતો નથી, હિન્દી ડેમેજ, એક પ્રદેશ ઓછો તો થાય નહીં પણ ડેમેજ થતો નથી. એક પ્રદેશ એક ગુણ ખાંગો થતો નથી, એક પ્રદેશ ખાંગો થતો નથી. હવે તારે શું વાંધો આવે, અને શું થઈ જવાનું, કઈ થઈ જવાનું નથી. સસલા ને હરણિયા દિનહીન થઈને સિંહ નો શિકાર થાય, અને સિંહ એનો શિકાર કરે, તું બે થયો છો, હવે હું તારે તો તને કઈ થયું નથી. આત્મા તો અવ્યાબાદ સ્વરૂપ છે, ચૈતન્ય વજ્ર છે, થાય શું, કઈ થાય પછી ભય શેનો, અને ભય સંબંધી વિકલ્પ શેનો. પહેલો ભય જાય, આ માર્ગમાં આવનારને પહેલો ભય પ્રકૃતિ, ભય નહીં, કોઈ વાતનો ભય નહીં, શું પાછો એકે ભય ન થાય, મૃત્યુનો ભય ન, બીજા પૈસા ન થાય. ભય ગયો, શાશ્વત છું, મૃત્યુ થવાનું નથી, અને થયોત તો અત્યારે હું જીવતો ક્યાંથી હોત, ગયા ભવે જો હું મરી ગયો હોત તો અત્યારે જીવતો હોત ક્યાંથી, પણ આ હું બેઠો એ બતાવે છે કે હું ક્યારે મર્યો નથી. માટે મૃત્યુ સંબંધીની કલ્પનાથી ભય થાય છે, એ ભય તો કાઢી નાખે માંગે છે. પછી એમ કે દુર્ગતિ નો કઈક એવો શબ્દ આપ્યો છે, ક્યુ ક્યાં કરો ધરે ને નવી ને નવી, હા દે ક્યુ કરો દેહ ધરે, ક્યુ કરે દેહ ધરાંગે, ભવ ભ્રમણમાં નવા નવા દેહ ધરાંગે, ક્યુ કરે દેહ ધરાંગે, મિથ્યાત્વ જ દીધો છે, હવે દેહ શું કરવા ધારણ કરશે, અબ હમારું અમારો ભાઈ એનું મરેંગે. દિગંબર શાસ્ત્રો વાંચેલા આનંદજીએ દિગંબર આચાર્યોના શાસ્ત્રો વાંચેલા, અને આત્મા રૂડો રૂચ્યું એમને, એટલે પછી પોતે પોતાના ભાવનામાંથી બધું પદોમાં ગુરુદેવને પૂછ્યું કે આવ્યું ક્યાંથી, આ ત્યાં તો છે નહીં, આ નાનામાં ક્યાંથી આવે છે, પૂછ્યું બરાબર આવે છે, સ્વામીજીનું વાંચીએ છીએ તો તો બરાબર આવે છે. ક્યાંથી આવ્યું આ દિગંબર શાસ્ત્રોનું આચાર્યનું વાંચેલું અને બેઠેલું કે બેઠેલું એને પોતાના રચનામાં બધું મૂળ વાત તો ગમે ત્યાંથી પણ તીર્થંકર દેવની છે.
Oh, my God.